આમ ઇવાન ઇલિચે લગ્ન પછી 17 વર્ષ કાઢ્યા. સરકારી વકીલની જગા પર તે લાંબા વખતથી હતો, એથી સારી જગા મેળવવાની આશાએ તેણે ઘણીવાર બદલી થતી રોકાવી હતી. એટલામાં એક અણધારી અને આકરી ઘટના બનવા પામી. તેને લીધે તેના શાંત જીવનક્રમમાં મોટી ઉથલપાથલ થઈ ગઈ. એક યુનિવર્સિટીવાળા શહેરમાં વડા ન્યાયાધીશની જગા મળશે એવી એની ધારણા હતી, પણ કોણ જાણે કેમ હાપી આગળ આવી એ જગા મેળવવામાં ફાવી ગયો. ઇવાનનો પિત્તો સાવ ખસી ગયો. તેણે હાપીને ઠપકો આપ્યો અને હાપી સાથે તેમજ પોતાના ઉપરીઓ સાથે તકરાર કરી. ઉપરીઓના મન ઇવાન પરથી ઉઠી ગયા અને બીજી નિમણૂકો થઈ ત્યારે પણ તેમણે એને ટાળી મૂક્યો. આ વાત 1880માં બની. ઇવાનની જિંદગીના એ કઠણમાં કઠણ વર્ષ હતું. એ વખતે એને સ્પષ્ટ દેખાયું કે એક તરફ એના પગારમાંથી કુટુંબનું પૂરું થઈ શકે એમ નથી, અને બીજી તરફ જે વસ્તુમાં એને મોટામાં મોટો અને નિર્દયમાં નિર્દય અન્યાય દેખાય છે તે બીજાઓની નજરે સાવ મામૂલી બનવા જેવી લાગે છે. તેના પિતાએ પણ તેને મદદ કરવાની પોતાની ફરજ છે એમ માન્યું નહોતું. ઇવાનને મનમાં એમ જ વસી ગયું કે સૌએ મારો ત્યાગ કર્યો છે અને વર્ષે 500 રૂબલ, તે વેરાના હિસાબે આશરે 3,500 રૂપિયાના પગારવાળી જગા મને મળી છે, એ એમને વ્યાજબી લાગે છે. એટલું જ નહીં પણ હું નસીબદાર છું એમ તેઓ માને છે. તેને થયેલા અન્યાયનું ભાન બૈરીના હંમેશના કજિયા અને આવક ઉપરાંત ખર્ચ કરવાથી માથે ચડી ગયેલું કરજ, એ બધાને લીધે તે કેવો નસીબદાર હતો એ તો એનું મન જ જાણતું હતું. એ ઉતાવળે પૈસા બચાવવાને ખાતર તેણે રજા લીધી અને બૈરીને લઈ દેશમાં સારાને ત્યાં રહેવા ગયો. દેશના કંઈ કામ ધંધો મળે નહીં એટલે એને જિંદગીમાં ફુરસદનો કંટાળો આવવા લાગ્યો. એટલું જ નહીં પણ મનમાં અસહાય ગમગીની પણ રહેવા લાગી. એટલે તેણે મન સાથે નિર્ધાર કર્યો કે આમ કે જિંદગી ચાલે નહીં, માટે મારે કંઈક ચાંપતા ઈલાજ કરવા જોઈએ. એક રાત ઊંઘ્યા વિના ઓસરી પર આટા મારીને તે એવા નિશ્ચય પર આવ્યો કે પિટ્સબર્ગ જઈ ખટપટ કરવી અને જેમણે મારી કદર કરી નથી તેમને સજા કરવા, બીજા ખાતામાં બદલી કરાવી લેવી. બીજે દિવસે બૈરીએ અને સારાએ ઘણો વાર્યો, છતાં તે પિટ્સબર્ગ જવા ઉપડ્યો. ત્યાં જવામાં હેતુ એક જ હતો કે વર્ષે 5,000 રૂબલના પગારવાળી જગ્યા મેળવવી, અમુક જ ખાતામાં નિમાવવું કે અમુક જ વિચારો ધરાવવા કે અમુક જ પ્રવૃત્તિ કરવી એવું એના મનમાં હવે નહોતું. એને તો બસ 5,000 રૂબલના પગારવાળી જગા પર નિમાવવું હતું. એ જગા સરકારી વહીવટના કોઈ ખાતામાં હોય, બેંકમાં, રેલવેમાં, મહારાણી મેરિયાની કોઈ સંસ્થામાં કે પછી ભલે જકાત ખાતામાં હોય તો લેવી. માત્ર એ જગાનો પગાર વર્ષે 5,000 રૂબલ હોવો જોઈએ અને જે ખાતામાં તેની કદર નહોતી થઈ તે સિવાયના કોઈ ખાતામાં જગા હોવી જોઈએ. આ શોધમાં ઇવાનને ભારે ને અણધારી ફતે મળી. ઉસ્કના સ્ટેશને એક ઓળખીતો ઈસિન પહેલા વર્ગના ડબ્બામાં દાખલ થયો, ઇવાનની પાસે બેઠો અને તેને ખબર આપી કે કુર્સ્કના સુબા પર હમણાં તાર આવ્યો છે કે પ્રધાનમંડળમાં ફેરફાર થવાની તૈયારી છે. પીટર ઇવાનનો વીચની જગાએ ઇવાન સોમિનોવિચ નિમવાનો છે. આ ફેરફાર રશિયાને સારું તો મહત્ત્વનો હતો જ, પણ ઇવાનને સારું ખાસ મહત્ત્વનો હતો. પીટર પેટ્રોવિચ અને એને લીધે તેનો મિત્ર ઝાકર ઇવાનોવિચ તેનો મિત્ર અને સાથી હતો. મોસ્કોમાં આ ખબર સાચી હોવાની પાકી બાતમી મળી. પિટ્સબર્ગ પહોંચતા જ ઇવાન ઝાકરને મળ્યો અને ન્યાય ખાતામાં તેને સારી જગાનું ચોક્કસ વચન મળી ગયું. અઠવાડિયા પછી તેણે બૈરીને તાર કર્યો. મિલરની જગ્યાએ જંકાર આવ્યા છે, તે રિપોર્ટ કરશે એટલે મારી નિમણૂક થશે. ઉપલા અધિકારીઓમાં થયેલા આ ફેરફારને પરિણામે ઇવાનને અણધારી રીતે પોતાના જ ખાતામાં જે જગા મળી ગઈ તેને લીધે તેના અગાઉના સાથીઓ કરતાં તે બે ગ્રેડ આગળ વધી ગયો. તે ઉપરાંત તેને 5000 રૂબલનો પગાર મળ્યો. સ્થાનાંતર કરવાના ખર્ચ પેટે 3500 રૂબલ મળ્યા. તે જુદા અગાઉના શત્રુઓ અને આખા ખાતા સામેનો તેનો રોષ ઉતરી ગયો અને તેના સુખમાં કશી મણા રહી નહીં. તે સારાને ઘેર પાછળ ફર્યો ત્યારે તેને જેટલો આનંદ અને સંતોષ હતા તેટલા ઘણા વર્ષથી તેણે કદી અનુભવ્યા નહોતા. પ્રાસ્કોવિયા પણ રાજી થઈ ગઈ ને તેમની વચ્ચે યુદ્ધ વિરામની ગોઠવણ થઈ. પિટ્સબર્ગમાં સૌએ એને કેવી જાફતો આપેલી. જે માણસો એના શત્રુ હતા તે કેવા શર્મિંદા બની ગયા હતા ને તેની ખુશામત કરવા આવ્યા હતા. એની નિમણૂકથી એ લોકોની આંખમાં કેટલું ઝેર આવ્યું હતું ને પિટ્સબર્ગમાં સૌ કેવી એની વાહવા કરતું હતું તેની બધાની વાત ઇવાને કરી. પ્રાસ્કોવિયાએ એ બધું ધ્યાન દઈને સાંભળ્યું ને તેને સાચું લાગ્યું હોય એમ જણાયું. કશી પણ વાત ખોટી છે એમ એણે ન કહ્યું, પણ જે શહેરમાં તેઓ હવે જવાના હતા ત્યાંના જીવનને માટે યોજનાઓ જ કરવા માંડી. ઇવાનને જોઈને આનંદ થયો કે આ યોજનાઓ તે મારી જ યોજનાઓ છે અને પતિ પત્ની એકમત થયા ખરા. અને એક ઠોકર ખાધા પછી જિંદગી આનંદ વિનોદ અને સભ્યતાની યોગ્ય અને સ્વાભાવિક ચીલા પર આવતી જાય છે. ઇવાન થોડા વખતને માટે જ પાછો આવ્યો હતો. તેને 10 સપ્ટેમ્બરે નવા કામ પર હાજર થવાનું હતું. વળી નવી જગ્યાએ ઠરીઠામ થવું, જૂની જગ્યાએથી સામાન લાવવો, ઘણી નવી વસ્તુઓ ખરીદવી અને તૈયાર કરાવવી, એ બધામાં ટૂંકામાં જે ગોઠવણો તેણે ધારેલી અને જેમાં પ્રાસ્કોવિયાની પણ લગભગ પૂરી સંમતિ હતી તે કરવામાં તેને ઘણો વખત જોઈએ એમ હતું. હવે નસીબ જોગે બધું સરસ રીતે ગોઠવાઈ ગયું હતું. પતિ પત્ની ધારણાઓમાં મેળ સધાયો હતો અને ઉપરાંત તેઓ એકબીજાની જોડે ઘણો ઓછો વખત ગાળતા એટલે લગ્ન પછીનો છેક શરૂઆતનો વર્ષો બાદ કરતા કદી નહોતો એટલો એકરાગ તેમની વચ્ચે જામ્યો. ઇવાને કુટુંબને તરત જ સાથે લઈ જવાનો વિચાર રાખ્યો હતો, પણ તેના સારાએ અને સારાની વહુએ ઘણો આગ્રહ કર્યો એટલે તે એકલો જવાને કબૂલ થયો. સારા અને તેની વહુને ઇવાન તેના કુટુંબ પ્રત્યે એકાએક હેત ઉભરાઈ આવ્યું હતું. ઇવાને વિદાય લીધી. તેની સરળતાથી તે પતિ પત્ની વચ્ચે સ્થપાયેલા એકલાકથી તેના ચિત્તમાં જે પ્રસન્નતા આવી હતી તે ઓસરી ગઈ નહીં. તેણે સરસ ઘર શોધી કાઢ્યું. એણે ને એની પત્નીએ જે સ્વપ્ન સેવેલું એ સાચું પડે એવું જ આ ઘર હતું. જૂની ડબમાં વિશાળ ઊંચા દીવાનખાના, સોયદાર અને સુંદર અભ્યાસખંડ, મા દીકરી માટે ઓરડાઓ, દીકરા માટે અભ્યાસખંડ, જાણે આ કુટુંબ માટે ખાસ ન બંધાવ્યું હોય એવું જ ઘર હતું. ઇવાને જાતે ગોઠવણો પર દેખરેખ રાખી દિવાલે ચોળવાના કાગળ પસંદ કર્યા, નવું વધારાનું ફર્નિચર ખરીદ્યું, ખાસ કરીને કેટલીક જૂના જમાનાની કિંમતી વસ્તુઓ ખરીદી અને ફર્નિચર પર કાપડ પોતાની નજર સામે ચડાવડાવ્યું. એક એક કામ આગળ વધવા લાગ્યું ને તેણે પોતાને માટે જે આદેશ કલ્પ્યો હતો તે જાણે સિદ્ધ થવા આવ્યો. કામો અડધા થયા એટલામાં તો એની આશાઓ કરતાં પણ અધિક શોભા થઈ એમ એને લાગ્યું. ઘર આખું જ્યારે ગોઠવાઈ જશે ત્યારે કેવું કલામય અને સુશોભિત દેખાશે ને એમાં રુચિભંગ થાય એવું કશું નહીં હોય. એ વિચારથી તેનું મન નાચી ઉઠ્યું. ઊંઘતી વખતે તે મન આગળ ચિતાર ખડો કરતો કે દીવાનખાનું કેવું હશે. દીવાનખાનું હજુ અધૂરું ગોઠવાયું હતું. તેના તરફ તે નજર નાખતો ત્યારે તાપવાની સગડી, પડદો, છાજલીઓવાળો ઘોડો, આમ તેમ મૂકેલી નાની નાની ખુરશીઓ, ભીંતે મૂકેલી નાની મોટી રકાબીઓ અને તાસકો અને કાંસાની કલાકૃતિઓ, એ બધું સૌ સૌને ઠેકાણે જાણે ગોઠવાઈ ગયું છે એવું ચિત્ર તેની કલ્પના સમક્ષ આવીને ઊભું રહેતું. તેની સ્ત્રી અને દીકરી જેમની અભિરુચિ આ વિષયમાં તેની પોતાની અભિરુચિ જોડે મળતી આવતી હતી, તેઓ આ બધું જોઈને કેવા છક થઈ જશે એ વિચારથી તેને ગલગલિયા થયા. તેઓ ખરેખર આટલા બધાની અપેક્ષા તો નહીં જ રાખતા હોય. કેટલીક જૂની કલાકૃતિઓ શોધી કાઢી સોંગે મૂલે ખરીદવામાં તેને સફળતા મળી હતી અને એ વસ્તુઓને લીધે જાણે કોઈ અમીર ઉમરાવનું ઘર ન હોય એવો દેખાવ થઈ ગયો હતો. પણ તે જે કાગળો લખતો તેમાં જાણીબૂજીને દરેક ચીજ વિશે થોડું લખવું ઘટે તેના કરતાં કંઈક ઓછું જ લખતો, જેથી મા દીકરી અહીં આવે ત્યારે તેમને અણધાર્યો આનંદ થાય. આ બધામાં એનું મન એવું પરોવાઈ ગયું કે તેને સરકારી કામ ગમતું છતાં નવી ફરજોના તેને ધાર્યા કરતાં ઓછો રસ પડ્યા. ક્યારેક અદાલતનું કામ ચાલતું હોય ત્યારે પણ થોડીક ક્ષણો એનું ધ્યાન બીજે ચાલ્યું જ હતું અને પડદાને માટે સીધા કોનિસ રાખવા કે વાંકા એના વિચારો જ મનમાં ચાલવા માંડતા. એમાં એને એટલો બધો રસ આવતો કે કેટલીક વાર તો જાતે જ કામ કરવા માંડી પડતો અને ફર્નિચર નવેસરથી ગોઠવતો કે પડદા નવેસરથી ટીંગાડતો. એકવાર પડદા લટકાવનાર સમજતો નહોતો તેને પડદા કેમ લટકાવવા તે બતાવવા એક સીડી પર ચડતા તે પગલું ચૂક્યો અને સરકી પડ્યો. પણ મજબૂત અને ચપ્પર માણસ હોવાથી તે સીડીને વર્ગી રહ્યો. એક બારીના બારણાના ગઠ્ઠા સાથે પડખું ભટકાયું. એટલું જ, એ ઉજરડાવાળી જગ્યાએ દુખાવો તો થયો પણ તે થોડા જ વખતમાં જતો રહ્યો. એ વખતે એના શરીર અને મનમાં જોમ અને સ્ફૂર્તિ પુષ્કળ લાગતા હતા. તેણે સ્ત્રીને લખ્યું કે હું છું એના કરતાં 15 વર્ષ નાનો હોઉં એવું લાગે છે. તેણે ધારેલું કે સપ્ટેમ્બર સુધીમાં બધી ગોઠવણ પૂરી થઈ જશે, પણ કામ તો ઓક્ટોબર અધવત સુધી ચાલ્યું. પણ આટલી મહેનતે ગોઠવાયેલા ઘરના શોભા જોઈને એ પોતે જ નહીં પણ જે કોઈ જોતું તે સૌ ફિદા થઈ જતું. ખરું જોતા તો મધ્યમ આવકવાળા જે માણસો શ્રીમંત દેખાવા માંગે છે તેમના ઘરમાં સામાન્યપણે હોય છે એવી જ શોભા અને ટાપટીપ અહીં પણ હતી અને તેથી એ ઘર એના જેવા બીજા ઘરોના જેવું જ દેખાવા લાગ્યું. વેલબુટ્ટાવાળું રેશમી કાપડ, કારું લાક, છોડવા ગાલીચાને ઘસીને ચકચકિત કરેલી ને ન કરેલી કિસ્સાની કલાકૃતિઓ વગેરે જે ચીજો અમુક વર્ગના લોકો એ જ વર્ગના બીજા લોકોના બરોબરિયા ગણાવી માટે વસાવે છે તે અહીં પણ હતી. એનું ઘર એટલું બધું બીજા ઘરોના જેવું હતું કે એના તરફ કોઈનું ધ્યાન પણ ન ગયું હોત, પણ એને પોતાને તો લાગતું હતું કે મારું ઘર અફલાતું છે ને એનો જોટો જોવા જડે એમ નથી. તેનું કુટુંબ આવ્યું ત્યારે તે સ્ટેશને સામો ગયો અને તેમને નવા ગોઠવેલા ઘરમાં લઈ આવ્યો. ઘર દીવાથી ઢાંક જમાર હતું. સફેદ ટાઈવાળા નોકરે બારણું ઉગાડ્યું એટલે બધા છોડવાથી શણગારેલા હોલમાં બેઠા અને દીવાનખાનું અને અભ્યાસખંડ જોતા તો તેમના મોંમાંથી આનંદના ઉદ્ગાર નીકળવા લાગ્યા. એ જોઈ યુવાનનું ચિત્ત બહુ જ પ્રસન્ન થયું. તેણે એમને આખું ઘર બતાવ્યું. તેમના સ્તુતિ વચનોનું ઉત્કંઠાથી પાન કર્યું ને તેના આંખ અને મોઢું હર્ષથી ખીલી ઉઠ્યા. સાંજે ચા પીતી વખતે પ્રાસ્કોવિયાએ તે પડી ગયેલો એ વિશે પૂછ્યું ત્યારે એણે એ વાત હસી કાઢી અને પોતે કેવી રીતે પડી ગયેલો અને પડદાવાળો કેવો ગભરાઈ ગયેલો તેનું વર્ણન હાવભાવ કરી બતાવ્યું. એ તો હું જરા પહેલવાન જેવો છું એટલે સારું છે, બીજો માણસ તો જીવથી જ જાત, મને જરા અહીં વાગ્યું એટલું જ. એ જગ્યાએ અડું છું ત્યારે દુખાવો થાય છે, પણ હવે તો એ મટી જવા આવ્યો છે, સહેજ ઉજરડો જ છે. આમ એમણે નવા ઘરમાં રહેવા માંડ્યું. જેમ હંમેશા બને છે તેમ જ્યારે તેઓ એમાં બરાબર ઠરીઠામ થઈ ગયા ત્યારે એમને લાગ્યું કે હજુ એક ઓરડો ઓછો પડે છે અને આવક વધી છે. જોકે એ હંમેશા બને છે તેમ સહેજ 501 રૂબલ જેટલી ઓછી તો પડે છે, પણ છે એટલાથી પણ બહુ સારી રીતે રહેવાય છે. પહેલાં બધી ગોઠવણ પાકી નહોતી થઈ અને કંઈક કામ કરવાનું બાકી હતું. આ ચીજ ખરીદવી, પેલી મંગાવવી, એક ખસેડવી, બીજી ગોઠવવી, એ બધી ગડમથલ ચાલુ હતી. ત્યાં સુધી તો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહ્યું. પતિ પત્ની વચ્ચે ક્યારેક ચડબડાટ થતો, પણ બંનેને એટલો બધો સંતોષ હતો કે એટલું બધું કામ કરવાનું હતું કે એવા પ્રસંગો ભારે કજિયા વિના પસાર થઈ જતા. કશું ગોઠવવા ન રહ્યું ત્યારે કંઈક નિરસ્તાનો ભાસ થવા માંડ્યો અને કશાકની ઉણપ રહી ગઈ છે એમ દેખાવા લાગ્યું. પણ તે વખતે તેઓ નવી નવી ઓળખાણો કરવામાં અને નવી ટેવો પાડવામાં રોકાયા હતા એટલે જીવન ભર્યું ભર્યું લાગવા માંડ્યું હતું. ઇવાન સવારનો વખત અદાલતમાં ગાળતો અને બપોરે ઘેર જમવા આવતો. પહેલાં તો તે એકંદરે ખુશ મિજાજ રહેતો, પણ ક્વચિત ઘરને કારણે ચીડાઈ જતો. ટેબલ ક્લોથ કે પડદા પર ડાઘ પડ્યો હોય કે બારીના પડદાની દોરી તૂટી હોય તો તે ખીજાઈ જતો. તેણે એટલી મહેનત કરીને એ બધું ગોઠવ્યું હતું કે એમાં એક પણ ચીજ આડી અવરી થતાં તેના જીવને ભારે કચવાટ થતો, પણ એકંદરે તેના જીવનનો પ્રવાહ તેના મનને ગમે એવી રીતે સરળતાથી સુખચેનમાં અને સુરુચિના નિયમો જળવાય એવી રીતે ચાલી રહ્યો હતો. તે 9 વાગે ઉઠતો, કોફી પીતો, છાપું વાંચતો અને પછી કપડાં પહેરી અદાલતમાં જતો. ત્યાં જે પોશાક પહેરીને તેને કામ કરવાનું હતું તે પોશાક એને બેસે એવો બનાવવામાં આવ્યો હતો, એટલે એ પહેરતા એને જરાય અડચણ આવતી નહીં. અરજદારો મુકદ્દમાની સુનાવણીઓ, જુબાનીઓ વગેરે કામકાજ દિવસભર ચાલતું. આ બધામાં મુખ્ય વાત એ હતી કે નવી અને ચેતનદાયી હોય એવી દરેક વસ્તુ ટાળવી, કેમ કે તેથી સરકારી કામકાજના નિયમિત કામમાં ખલેલ પડે અને તે ઉપરાંત લોકો જોડે માત્ર સરકારી રહે અને સરકારી કામકાજ પૂરતો જ સંબંધ રાખવો. દાખલા તરીકે કોઈ માણસ કંઈક બાતમી મેળવવા આવે, એ બાબત યુવાનના હાથમાં ન હોય તો તે પેલા માણસને રોકડી ના પરખાવી દે ને તે સિવાય કશી વાત જ એની સાથે ન કરે. પણ કોઈ માણસ સરકારી કામ માટે એટલે કે સરકારી છાપાવાળા કાગળ પર લખી શકાય એવા કંઈ કામ માટે આવે તો તે બધું કરે, સરકારી નિયમની હદમાં રહીને કરી શકાય તે બધું કરવા ન ચૂકે અને એ કરતાં મિત્રતા ભર્યા સંબંધનો દેખાવ રાખે, એટલે કે વિવેક અને શિષ્ટાચાર સાચવે. સરકારી કામ અંગેનો સંબંધ પૂરો થઈ રહ્યો કે મિત્રતાનો સંબંધ પણ પૂરો થાય, ખાનગી જીવન અને અમલદારી જીવનને છૂટા પાડવાની ને બેને ભેરસેર ન થવા દેવાની આ શક્તિ યુવાનમાં ઘણા જ મોટા પ્રમાણમાં હતી અને લાંબા વખતના અભ્યાસથી તેમજ જન્મથી મળેલી એ જાતની ફાવટને લીધે તેણે એ શક્તિને એટલી હદે પહોંચાડી હતી કે કેટલીક વાર કોઈ ઉસ્તાદની પેઠે તે ખાનગી અને સરકારી સંબંધોને એકસાથે મેળવવા પણ દેતો. આટલી છૂટ તે લેતો તેનું કારણ માત્ર એટલું જ હતું કે તે ધારે ત્યારે માણસોની જોડી ફરી પાછો કડક અમલદારી સંબંધથી વર્તવાનું શરૂ કરી શકતો અને માણસ માણસ તરીકેનો ખાનગી કે મિત્રતાનો સંબંધ પડતો મૂકી શકતો અને આ બધું સહેલાઈથી મોજથી વિવેક જાળવીને એટલું જ નહીં પણ કલાપૂર્વક કરતો. અદાલતના કામકાજમાં વચ્ચે છૂટી પડે ત્યારે તે સિગારેટ ફૂંકતો, ચા પીતો, સહેજ સાજ રાજકાજ વિશે અને જરા તરા સામાન્ય બાબતો વિશે વાતચીત કરતો, બે ચાર વાતો પાનાની રમત વિશે કહેતો. પણ વાતચીતનો મુખ્ય વિષય તો સરકારી નિમણૂકોનો જ હોય. સાંજ પડે તે થાકી જાય પણ કોઈ ઉસ્તાદને થાય, વાદન મંડળના કોઈ અગ્રણીય વીણાકારે વૃંદાવનમાં વીણા ભૂલચૂક વિના વગાડી હોય તેને થાય એવી લાગણી તેના મનમાં ઉપજે, એવી સ્થિતિમાં તે ઘેર આવે તો જુએ કે તેની સ્ત્રી અને દીકરી દિવસે સારે સારે ઘરે મળી આવ્યા હતા અથવા તો કોઈ તેમને મળવા આવ્યું હતું. છોકરો નિશારે ગયેલો, તેણે ઘેર શિક્ષક જોડે લેસન કર્યું હતું અને હાઈસ્કૂલમાં જે કંઈ શીખાવાય તે એ બરાબર શીખતો હતો. જિંદગીની આખી ગટમાર જેવી ચાલવી જોઈએ તેવી ચાલી રહી હતી. જમ્યા પછી જો કોઈ મળવા ન આવ્યું હોય તો ઈવાન કેટલીક વાર એ વખતે ઘણી ચર્ચાથી કોઈ ચોપડી વાંચતો અને સાંજે કામે લાગી જતો, એટલે કે અદાલતના કાગળો વાંચતો, સાક્ષીઓની જુબાનીઓ સરખાવી જોતો અને એને લાગુ પડનારી કાયદાની કલમો નોંધતો. આ કામ નહોતું નિરસ કે નહોતું રસિક. બ્રિજ રમવાનું છોડીને આ કામ પર બેઠો હોય ત્યારે તે નિરસ લાગતું, પણ બ્રિજ રમવાની સગવડ ન હોય ત્યારે નવરા કે બૈરી પાસે બેસવા કરતાં તો આ કામ કરવું સારું લાગતું. યુવાનને મોટામાં મોટો આનંદ જમણની નાની નાની પાર્ટીઓ આપવામાં આવતો, તેમાં તે સમાજમાં સારો દરજ્જો ભોગવતા સ્ત્રી પુરુષોને નોતરતો. જેમ એનું દીવાનખાનું બીજા બધા દીવાનખાનાને મળતું આવતું તેમ એની મોજ મજાથી ભરેલી નાની નાની પાર્ટીઓએ જ જાતની બીજી બધી પાર્ટીઓને મળતી આવતી. એકવાર એમણે નાચ પાર્ટી પણ કરી, યુવાને એમાં બહુ મજા આવી અને આખો પ્રસંગ સરસ રીતે ઉકલી ગયો. માત્ર એમાંથી પતિ પત્ની વચ્ચે કેક અને મીઠાઈઓને અંગે ભારે વઢવાટ થઈ. પ્રાસ્કોવિયાએ એને ગમી એવી યોજના કરી હતી, પણ ઇવાને એક મોંઘા કંદોઈને ત્યાંથી જ મીઠાઈ મંગાવવાની જીત પકડી અને જરૂર કરતાં વધારે કેક મંગાવી. ઘરમાં વઢવાટ એટલા માટે થઈ કે એમાંની કેટલીક કેક વધી અને કંદોઈનો આંકડો 45 રૂબલ આવ્યો. પ્રાસ્કોવિયાએ પતિને બેવકૂફ અને અક્કલ વગરનો કહ્યો. ઇવાને પોતાનું માથું કચકચાવીને પકડ્યું અને ગુસ્સામાં છૂટાછેડાનું નામ પણ દઈ દીધું. પણ નાચ તો ખરેખર ઘણો જ મજાનો થયો હતો. શહેરના સારામાં સારા લોકો આવ્યા હતા અને ભદ્ર સમાજમાં વિખ્યાતિ પામેલી એક શ્રીમંત સ્ત્રીની બેન કુંવરી ફોનોવાની સાથે ઇવાનને નાચવાની તક મળી હતી. ઇવાનને તેના કામમાંથી જે આનંદ મળતો તેનાથી તેની મહત્વાકાંક્ષા પોષાતી. પાર્ટીઓ, સંમેલનો વગેરે સામાજિક પ્રસંગોમાંથી તેને જે આનંદ મળતો તેનાથી તેનું ગુમાન પોષાતું. પણ એને મોટામાં મોટો આનંદ તો બ્રિજ રમવામાંથી મળતો. તે કબૂલ કરતો કે મારા જીવનમાં ભલે ગમે તેવો ખેદજનક બનાવ બને તો પણ બીજી બધી વસ્તુઓની ઉપર પ્રકાશના કિરણની પેઠે જે આનંદ જગજગે છે તે તો બ્રિજ રમવાનો જ હોય છે, પણ એમાં રમનારા સારા હોવા જોઈએ. ઘાટાઘાટ કરી મૂકનાર જોડીદાર એકને બાતલ રહેવું પડે છે, એ બુરું લાગે છે. જોકે માણસ દોર તો એવો કરે છે જાણે કશું લાગતું નથી. રમત કુશળતાથી અને ગંભીરતા જાળવીને બેશક પાના સારા આવે ત્યારે જ તો રમવી જોઈએ, અને પછી વારું કરવાની અને દારૂનો જામ પીવાનું મળે એટલે બસ. બ્રિજ રમ્યા પછી ખાસ કરીને જો તે થોડુંક જીત્યો હોય, મોટી રકમ જીતવી એ અણગમતી વાત હતી, તો તે બહુ વિશેષ આનંદમાં આવી જતો અને એવી સ્થિતિમાં જ સૂઈ જતો. આ દંપતીના જીવનનું નાવ આવી રીતે ચાલ્યા જતું હતું. સારામાં સારા લોકોમાંથી કેટલાકની સાથે તેમણે ઓળખાણો કરી હતી અને પ્રતિષ્ઠિત માણસો અને યુવાન સ્ત્રી પુરુષો તેમને ત્યાં બેસવા આવતા. એમના ઓળખીતાઓ વિશેના પતિ પત્ની અને દીકરીના મત પૂરેપૂરા મળતા આવતા હતા. કેટલાક હલકા દરજાના ઓળખીતા અને સગા હેતનો ભારે દોર કરી જપ્પાની રકાબીઓથી શણગારેલી ભીંતોવાળા દીવાનખાનામાં ઘસી આવતા. તેમને તેઓ વગર કહે અને એકમતે દૂરથી જ નમસ્કાર કરતા અને વિદાય આપી દેતા. આ હલકા દરજાના ઓળખીતા થોડા જ વખતમાં આવતા બંધ થઈ ગયા અને ફક્ત સારામાં સારા માણસો જ ગોલવિનના મિત્રમંડળમાં કાયમના ટકી રહ્યા. યુવાનો લીઝાની સાથે સંવનન કરવા લાગ્યા. એમાંથી એક મિત્રી જે પેટ્રિસેવનો એકનો એક દીકરો અને વારસ હતો તે લીઝા તરફ એટલું બધું ધ્યાન આપવા લાગ્યો કે ઇવાને એ વિશે પ્રાસ્કોવિયાને ક્યારની વાત કરી હતી અને એમને માટે પાર્ટી ગોઠવી અથવા તો થોડોક ખાનગી નાટકોના ખેલ ગોઠવવા કે કેમ એનો વિચાર એ દંપતી કરી જોયો હતો. તેઓ આ રીતે દિવસ નિર્ગમન કરતા હતા. બધું સારી રીતે ચાલી રહ્યું હતું, કશી ઉથલપાથલ થતી નહોતી અને જીવન આનંદભેર વહી રહ્યું હતું. ચાર, એમની સૌની તંદુરસ્તી સારી હતી. ઇવાન કેટલીક વાર કહેતો કે મારા મોંમાં વિચિત્ર સ્વાદ આવે છે અને દાબા પડખામાં સહેજ બેચેની થાય છે, પણ એને માંદગી ન કહી શકાય. પણ એ બેચેની વધી એને સખત દુખાવો તો ન કહી શકાય, પણ પડખે કંઈક ભારે લાગવા માંડ્યું અને સાથે સાથે મનને પણ અસુખ રહેવા લાગ્યું. એની એ ચીડ દાડે દાડે વધતી ગઈ. એ ગોલોવિન કુટુંબમાં આનંદ, મોત્સોક અને શિષ્ટાચારનું વાતાવરણ જામ્યું હતું, તેમાં ખલેલ પડવા માંડી. પતિ પત્ની વચ્ચે કજિયાના પ્રસંગો વધતા ગયા. થોડા વખતમાં ઘરની શાંતિ અને સુખ સગવડ અલોપ થઈ ગઈ અને ઉપર ઉપરનો વિવેક પણ જેમ તેમ ટકી રહ્યો. કજિયા અને વઢવાડોને એ ફરી પાછું ઘર ગાલ્યું. જે ટાપુઓ પર પતિ પત્ની વઢી પડ્યા વિના મળી શકતા તેવા ટાપુઓની સંખ્યા બહુ જ ઘટી ગઈ. મારા વનનો સ્વભાવ ચીડિયલ થઈ ગયો છે એમ કહેવાને પ્રાસ્કોવિયાને હવે ઠીક ઠીક કારણ હતું. વાત વધારીને કરવાનો તેનો સ્વભાવ, એટલે તેણે તો કહેવા માંડ્યું કે એમનો સ્વભાવ તો હંમેશનો તોબા પોકાર આવે એવો છે. એમની સાથે 20 વર્ષ રહેતા મારી ધીરજની કેટલી કસોટી થઈ છે તે મારું મન જાણે છે. એ વાત સાચી હતી કે હવે કજિયા એનો પતિ શરૂ કરતો, એનો પિત્તો ઉછરી આવવાના પ્રસંગો બનતા, તે હંમેશા જમતા પહેલાં ઘણી વાતો સૂપ પીવાનું શરૂ કરતા પહેલાં જ બનતા કેટલીક વાર ટાસ્ક કે રકાબીનો કાનો તૂટેલો હોય, રસોઈમાં કંઈક ખામી હોય, છોકરાએ ટેબલ પર કોણી ટેકવી હોય કે છોકરીના વાળ એને પોતાને ગમે એવી રીતે ના ઓરેલા હોય, એમ એના જોવામાં આવતું અને એ બધાનો દોષ એ પ્રાસ્કોવિયાને માથે ઢોરતો. પહેલાં તે તડને ફળ જવાબ દેતી અને પતિને કડવા વેણ સંભળાવતી, પણ એક બે વાર જમણ શરૂ થતી વખતે જ ક્રોધથી એવો રાતો પીરો થઈ ગયો કે પ્રાસ્કોવિયાને થયું કે ખાવાને લીધે શરીરમાં કંઈક દર્દ થાય છે, તેનું જ આ પરિણામ હોવું જોઈએ. એટલે એણે જીભ પર સંયમ રાખ્યો અને સામો બોલ ન વાર્તા જમવાનું જલ્દી આટોપી લેવાની ટેવ પાડી. પોતાનો આ સંયમ એને બહુ સ્તુતિપાત્ર લાગ્યો. મારા પતિનો સ્વભાવ ભયંકર છે અને મારી જિંદગીની એમણે દૂરદાણી કરી નાખી છે એવી ગાંઠ એણે મન સાથે બાંધેલી, એટલે એ મનમાં પોતાની દયા ખાવા લાગી. અને જેમ તેમ પોતાની દયા વધારે ખાવા લાગી તેમ તેમ એ પતિ પ્રત્યેનો તેનો તિરસ્કાર વધતો ગયો. એના મનમાં એમ પણ થવા લાગ્યું કે પતિ મરે તો સારું, છતાં એ મરે એ એને ગમતી વાત નહોતી, કેમ કે તો એનો પગાર આવતો પણ બંધ થઈ જાય ને. એને લીધે વળી એને પતિ પર વધારે ચીડ ઉપજવા લાગી. એને લાગ્યું કે હું તો ઘોર દુઃખમાં પડેલી છું, કેમ કે પતિ મરે તોય મને સુખ મળે એમ નથી. એના મનનો આ ગુંગવાટ એ છુપાવી રાખતી ખરી, પણ એ છુપા ગુંગવાટને લીધે ઇવાનની ચીડનો પણ પારો વધતો ગયો. એક વડવાડમાં તો ઇવાને એની સ્ત્રીને દેખી તો અન્યાય કર્યો હતો અને ત્યાર પછી ખુલાસો કરતાં કહેલું, હું ચીડિયલ થઈ ગયો છું. એ વાત સાચી છે, પણ એનું કારણ એ છે કે મારી તબિયત સારી નથી. પ્રાસ્કોવિયાએ કહ્યું, તબિયત સારી ન હોય તો એનો ઈલાજ કરવો જોઈએ. પેલા જાણીતા ડૉક્ટર પાસે જ તમારે જવું જોઈએ, ન જાઓ તે નહીં ચાલે. તે ગયો. એણે જેવું ધારેલું અને જેવું હંમેશા બને છે એવું જ બધું બન્યું. ડૉક્ટરને ત્યાં રાહ જોતા બેસી રહેવાનું તો હોય જ, ડૉક્ટરે બારેખમ મોઢું રાખેલું. એ દેખાવ ઇવાનને પરિચિત હતો, કેમ કે તે અદાલતમાં એવું જ બારેખમ મોં રાખીને બેસતો. ડૉક્ટરે છાતી ઠોકી જોઈ અને કાને નરી મૂકી અવાજ સાંભળી જોયા અને મોઢું બારેખમ કર્યું. એમાં ગર્ભિત આશય એમ કહેવાનો હતો કે તમે જો તબિયતની વાત અમારા હાથમાં સોંપી દો ને તો અમે બેડો પાર ઉતારી આપીશું. એ કેમ કરાય એની અમને પાકી ખબર છે અને અમને લવલેશ શંકા નથી. સૌનું કામ સરખી રીતે જ પાર ઉતારવાનું હોય છે. જેવું તંત્ર અદાલતમાં હતું તેવું જ અહીં પણ હતું. ઇવાન પોતે આરોપી સામે જોતા જેવી મુખમુદ્રા ધારણ કરતો તેવી જ મુખમુદ્રા ડૉક્ટરે એની સામે જોતા ધારણ કરી. ડૉક્ટરે કહ્યું, અમુક અમુક લક્ષણ બતાવે છે કે તમારા શરીરમાં અમુક વ્યાધિ છે, પણ અમુક ડાક્ટર તપાસીને આ અનુમાનો ટેકો ન આપે તો અમુક વ્યાધિ છે એવું નિદાન કરવું પડે. હું આમ માની લઉં તો વગેરે ઇવાનને મન તો એક જ પ્રશ્ન મહત્ત્વનો હતો, મારો વ્યાધિ ગંભીર છે કે નહીં. પણ એ અઘટિત પ્રશ્ન તરફ ડૉક્ટરે ધ્યાન આપ્યું નહીં. એની દ્રષ્ટિએ એને આ પ્રશ્નનો વિચાર કરવાનો નહોતો. એને તો નિર્ણય એ કરવાનો હતો કે આ કેસમાં મૂત્રાશય તરે છે કે જૂની શરદી છે કે એપેન્ડિસાઇટ્સ છે. એ ઇવાનના જીવન મરણનો સવાલ નહોતો, પણ તરતા મૂત્રાશય કે એપેન્ડિસાઇટ્સની તરફેણમાં આપ્યો. એમાં એણે અસાધારણ કુશળતા વાપરી એમ ઇવાનને લાગ્યું. ડાક્ટરે માત્ર એટલું કહી રાખ્યું કે પેશાબ તપાસતા કંઈ બીજા ચિહ્નો દેખાશે તો આ વિષયનો ફરી વિચાર કરવો પડશે. ઇવાને પોતે આરોપીઓ જોડે કામ લેવામાં હજારો વાર કુશળતાપૂર્વક આ જ વસ્તુ કરી હતી. ડાક્ટરે આખી વાતનો સાર એટલી જ છટાદાર વાણીમાં સંભળાવ્યો અને આરોપીની સામે ચશ્માની ઉપર થઈને જાણે પોતાનો વિજય થયો હોય એવી રીતે ને કંઈક આનંદભેર આરોપી સામે નજર નાખી ડાક્ટરના ઉપસંહાર પરથી યુવાને એટલો તો ખ્યાલ બાંધ્યો કે મારી સ્થિતિ ખરાબ છે. પણ મારી સ્થિતિ ભલે ખરાબ હોય છતાં ડૉક્ટરને કદાચ બીજા સૌને એને વિશે કશી પડી નથી. આ ખ્યાલ આવતા એના દિલને દર્દ થયું. મનમાં પોતાના પ્રત્યે દયા ઉપજી અને આવી અગત્યની બાબત વિશે ડૉક્ટરની બેપરવાઈ તરફ તેને તિરસ્કાર પેદા થયો. આને વિશે તે કશું બોલ્યો નહીં, પણ ઊભો થયો, ડૉક્ટરની ફી ટેબલ પર મૂકી અને નિશ્વાસો નાખીને કહેવા લાગ્યો, અમે માંદા લોકો કદાચ ઘણીવાર અઘટિત પ્રશ્ન પૂછતા હઈશું, પણ મને એકંદરે એટલું કહો કે આ દર્દ ભયંકર છે કે નહીં. ડૉક્ટરે ચશ્માના કાચ ઉપરથી તેની સામે એક આંખે કરડી નજર નાખી. જાણે એમ ન કહેતો હોય કે કેદી, તું જો તને પૂછેલા સવાલોની મર્યાદામાં રહીને નહીં બોલે તો મારે તને અદાલતમાંથી બહાર મોકલી દેવો પડશે. મને જે જરૂરી ને યોગ્ય લાગ્યું તે હું તમને કહી ચૂક્યો છું. પેશાબ તપાસાશે, પછી કદાચ કંઈક વધારે ખબર પડશે. કંઈ ડૉક્ટરે નમન કર્યું. ઇવાન ધીરે ધીરે બહાર નીકળ્યો. ભારે અસ્વસ્થ ચિત્તે ગાડીમાં બેઠો અને ઘેર પહોંચ્યો. ઘેર જતા આખે રસ્તે તે ડાક્ટરે કહેલા શબ્દે વિશે વિચાર કરતો હતો. એ અટપટા અસ્પષ્ટ અને શાસ્ત્રીય શબ્દોનો સાદી ભાષામાં અનુવાદ કરવા અને તેમાં આ પ્રશ્નનો ઉત્તર શોધવા મથવા લાગ્યો. મારી સ્થિતિ ખરાબ છે, બહુ ખરાબ છે કે હજુ બહુ બગાડો નથી થયો? એને એવો ભાસ થયો કે ડૉક્ટરે કહેલી વાતનો અર્થ તો એ જ હતો કે તબિયત બહુ ખરાબ છે. રસ્તામાં જે કંઈ જોવામાં આવ્યું તે ગમગીની વધારનારું લાગ્યું. ગાડીવાળો ઘરો રસ્તે ચાલનાર માણસોને દુકાન એ બધા પર ગમગીની ને નિરાશા છવાયેલા દેખાયા. એનો દુખાવો આ ધીરો ધીરો અને કોતરી ખાનારો દુખાવો ડૉક્ટરના સંદિગ્ધ શબ્દો પછી નવા અને વધારે ગંભીર રૂપે દેખાવા લાગ્યો. ઇવાને હવે નવી અને ગભરાટની લાગણીથી એનું નિરીક્ષણ કરવા માંડ્યું. તેણે ઘેર જઈને પત્નીને વાત કરવા માંડી, જે સાંભળતી હતી, પણ વચ્ચે જ છોકરી ટોપ પહેરી માની સાથે બહાર જવા તૈયાર થઈને આવી પહોંચી. આ કંટારો ચડે એવી વાત સાંભળવા તે કચવાતે મને બેઠી, પણ તેનાથી લાંબો વખત ધીરજ રખાય નહીં અને માએ પણ વાત છેવટ સુધી સાંભળી નહીં. ચાલો, બહુ સારું થયું તમે જઈ આવ્યા તે. હવે ધ્યાન રાખીને દવા નિયમિત રીતે લેજો. ડૉક્ટરે દવા લખી આપી હોય તે કાગળ મને આપો, એટલે જીરાસિમને દવાવાળાને ત્યાં મોકલું. કઈ તે બહાર જવાની તૈયારી કરવા ગઈ. એ ઓરડામાં હતી ત્યાં સુધી ઇવાનને શ્વાસ ખાવાનો એ વખત મળ્યો નહોતો, પણ તે ગઈ એટલે તેણે ઊંડો નિશ્વાસો નાખ્યો. ના ના, તેને થયું દર્દ કદાચ ખરેખર એટલું ખરાબ નહીં હોય. તેણે દવા લેવા માંડી અને ડાક્ટરની સૂચનાઓનો અમલ કરવા માંડ્યો. પેશાબ તપાસ્યા પછી દવા અને સૂચનાઓ બંનેમાં ડાક્ટરે ફેરફાર કર્યો હતો, પણ પછી પાછું એમ જોવામાં આવ્યું કે પેશાબની તપાસ પછી થયેલું નિદાન અને દર્દીના શરીરમાં દેખાતા ચિહ્નો એ બેની વચ્ચે મેળ ખાતો નથી. ઇવાને જોયું કે મને જે દર્દ થાય છે તે ડાક્ટરે કહેલું તેના કરતાં જુદી જાતનું છે, એટલે ડાક્ટરને કાં તો વિસ્મરણ થયું હશે, કાં તો તેણે ગોઠું ખાધું હશે, અથવા તેણે કશી વાત મારાથી છાની રાખી હશે. પણ એને માટે કંઈ ડાક્ટરનો વાંક કાઢી શકાય નહીં, એટલે ઇવાને એના હુકમોનું અક્ષરશ પાલન કરવાનું ચાલુ રાખ્યું. અને પહેલાં તો એને એમ કરવાથી કંઈક આશા એ પણ મળી. ઇવાન ડૉક્ટર પાસે જઈ આવ્યો. ત્યારથી સ્વચ્છતા અને દવા વિશે ડાક્ટરની સૂચનાઓનું ચોક્કસ પાલન કરવું અને દર્દનું અને જાડા પેશાબનું નિરીક્ષણ કરવું એ જ તેનો મુખ્ય વ્યવસાય થઈ પડ્યો. લોકોના દર્દ ને લોકોનું આરોગ્ય એની જ વાતોમાં એને વધારામાં વધારે રસ પડવા લાગ્યો. કોઈ માણસ માંદું પડ્યાની, મરી ગયાની કે સાજું થયાની વાત એની હાજરીમાં થાય, ખાસ કરીને એ માંદગી એની પોતાની માંદગીને મળતી હોય, ત્યારે તે કાન માંડીને સાંભળી રહેતો. એ સાંભળતા એના મનમાં જે ફફડાટ થતો તે ઢાંકવાનો પ્રયત્ન કરતો, પ્રશ્નો પૂછી જોતો અને જે કંઈ સાંભળ્યું હોય તે પોતાની માંદગીને લાગુ પાડતો. દુખાવો ઓછો થતો નહોતો, પણ ઇવાન પરાણે મનને એમ મનાવવા મથતો કે મારી તબિયત સુધરી છે. જ્યાં સુધી તેના મનને કશી અકરામણ થવાનો પ્રસંગ ના આવ્યો હોય ત્યાં સુધી તો તે આ પ્રયત્નમાં ફાવતો. પણ સ્ત્રી જોડે સહેજ પણ ખટરાક થાય, સરકારી કામમાં કંઈક નિષ્ફળતા મળે કે બ્રિજમાં ખરાબ પાના આવે કે તરત જ તેને એકાએક દર્દનું તીવ્ર ભાન થતું. પહેલાં તે આવી મિસ ચાન્સીસ સહન કરી લેતો અને બગડેલી બાજી થોડા જ વખતમાં સુધારી લેવાની, મુસીબતોને તરી પાર ઉતારવાની ને સફળતા મેળવવાની કે રમતમાં ડંકો વગાડવાની આશા રાખતો. પણ હવે સહેજ પણ અંધારી મુસીબત આવે ને ધાર્યું કામ ન થાય તો તે નિરાશામાં ડૂબી જતો અને મનમાં કહેતો, જોને હું જરાક સાજો થવા માંડ્યો હોત તો અને દવાની અસર થવા માંડી હતી ત્યાં પાછી આ આફત આવી પડી કે પેલાની સાથે ખટરાક થયો અને એ પેલી અરુચિકર ઘટના પર અથવા જે લોકો તેને ચીડ કરાવતા હતા અને તેનો જીવ લઈ રહ્યા હતા તેમના પર બહુ જ ગુસ્સે થઈ જતો. આ ગુસ્સો મારે માટે ઘાતક છે એવું ભાન તો તેને હતું, છતાં એને તે રોકી શકતો નહીં. સંજોગો અને માણસો પર આ રીતે ગુસ્સો કરવાથી તો મારી માંદગી વધે છે, તેથી મારે અણગમતા બનાવો તરફ દુર્લક્ષ કરવું જોઈએ એ વસ્તુ તેને સાફ સમજાવવી જોઈતી હતી. એમ કોઈને સહેજે લાગે એવું છે, પણ ઇવાને તો મનમાં એથી ઉલટી ગાંઠ વાળી. તે કહેવા લાગ્યો કે મારે શાંતિ જોઈએ છે, એ શાંતિમાં ભંગ પાડે એવી દરેક વસ્તુ તરફ તે ટાપીને જોઈ રહેતો, અને શાંતિમાં જરાક ખલેલ પડે કે મિજાજ ખોઈ બેસતો. તે વૈદકની ચોપડીઓ વાંચતો અને અનેક ડૉક્ટરોની સલાહ લેતો, તેને લીધે તેની સ્થિતિ વધારે બગડતી જતી હતી. એનું દર્દ એટલું ધીરે ધીરે આગળ વધતું હતું કે એક દિવસની સાથે બીજાને સરખાવતો તે પોતાને મનને છેતરી શકે એમ હતું. બે દિવસ વચ્ચેનો ફરક એટલો નજીવો દેખાતો, પણ તે જ્યારે ડૉક્ટરોની સલાહ લેતો ત્યારે તેને લાગતું કે મારું દર્દ વધતું જાય છે, અને તે પણ બહુ ઝપાટાભેર. તેમ છતાં તેણે ડૉક્ટરોની સલાહ લેવાનું ચાલુ રાખ્યું હતું. એ મહિને તે બીજા એક નામાંકિત ડૉક્ટરને મળવા ગયો. પહેલા ડાક્ટરે કહી હતી તેની જેવી જ વાત આ ડાક્ટરે પણ કહી, માત્ર એણે જરા જુદા શબ્દોમાં પ્રશ્નો પૂછ્યા એટલું જ. એ પ્રસિદ્ધ ડૉક્ટર સાથેની મુલાકાતથી તો ઇવાનની શંકા અને બીકમાં માત્ર વધારો જ થવા પામ્યો. એના એક મિત્રનો મિત્ર સરસ ડાક્ટર હતો, તેણે વળી બીજા બધાના કરતાં જુદું જ નિદાન કર્યું અને દર્દ મટી જશે એમ તો જો કે તેણે કહ્યું, પણ એણે જે પ્રશ્નો પૂછ્યા અને અટકળો કરી એથી તો યુવાન વધારે ગભરાયો અને તેની શંકા વધી પડી. એક હોમિયોપેથીવાળાએ કંઈક જુદો જ વ્યાધિ બતાવ્યો અને દવા બતાવી. તે ઇવાને અઠવાડિયા સુધી છુપી રીતે લીધી, પણ અઠવાડિયા સુધી કશો સુધારો જણાયો નહીં. એટલે આગલા ડાક્ટરના તેમજ આના પણ ઉપચાર પરથી તેની શ્રદ્ધા ઉઠી ગઈ અને નિરાશા અને ગમગીની વધી પડી. એક દિવસ એની એક ઓળખીતી બાઈએ કહ્યું કે એક ચમત્કારી મૂર્તિ છે, તેની પૂજાથી ફલાણો માણસ સાજો થઈ ગયો. ઇવાને જોયું કે પોતે એ વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે અને એ વાત ખરેખર બની હશે એવી આસ્થા તેને બેસતી જાય છે. આ બનાવથી તે ભડકી ઉઠ્યો. તેને થયું, મારું મન શું ખરેખર આટલું બધું નબળું પડી ગયું છે? છઠ ખોટી વાતો છે એ બધી, મારે આવા ગભરાટને વશ ન થવું જોઈએ. પણ એક ડાક્ટર પસંદ કરી તેને વળગી રહેવું જોઈએ અને એ કહે તે પ્રમાણે જ ખાવા પીવાનું, ઉઠવા બેસવાનું બધું કરવું જોઈએ. એને જ કરીશ હું, નક્કી થઈ ગયું. હવે હું એને વિશે વિચારો નહીં કર્યા કરું, પણ ઉનાળા સુધી તો હું મન દઈને આ જ ઉપચાર કરીશ. પછીની વાત પછી છે, હવે પછી મનમાં આવા ઉદામા થવા જ નથી દેવા. આ વાત કહેવી સહેલી પણ કરવી અશક્ય હતી. પડખાના દર્દથી તે બેજાર થઈ રહ્યો હતો, દર્દ વધતું જતું દેખાતું હતું અને શરૂ થાય ત્યારે લાંબા વખત સુધી ચાલતું. મોનો સ્વાદ પણ દાડે દાડે વધારે વિચિત્ર થતો જતો હતો. એને લાગ્યું કે મારો શ્વાસ પણ ગંધ મારે છે, ભૂખ અને શક્તિ પણ જાણે જતી રહી છે એમ એને લાગતું. હવે મનને છેતરવામાં સાર નહોતો, કંઈક ભયંકર નવી અને જિંદગીમાં પહેલાં કદી ન બની હોય એના કરતાં અગત્યની ઘટના તેના શરીરમાં બની રહી હતી ને એની ખબર તેને એકલાને જ પડતી હતી. તેની આસપાસના માણસો એ સમજતા નહોતા કે સમજવા માંગતા નહોતા. તેમને તો લાગતું હતું જાણે દુનિયા હંમેશની પેઠે જ ચાલી રહી છે. એ જોઈ યુવાનને એવી વેદના થતી તે એવી બીજા કશાથી થતી નહીં. તેણે જોયું કે મારા કુટુંબીઓ ખાસ કરીને મુલાકાતો પાર્ટીઓ અને નાચમાં ગુલતાન થઈ ગયેલા મા દીકરી આ વિશે કશું સમજતા નથી અને હું આવો ગમગીન ને કડક થઈ ગયો છું એને માટે ઉલટા મારા પર ચીડાય છે. જાણે એમાં મારો જ વાંક ન હોય. એ લોકો મનની વાત છુપાવવા મચતા છતાં ઇવાન જોઈ શક્યો કે હું એમના માર્ગમાં આડખીલી રૂપ છું. મારી બૈરીએ મારી માંદગી વિશે અમુક ધોરણ ઠરાવી રાખ્યું છે અને હું ગમે તે કહું કે કરું એની પરવા ન કરતા તે મક્કમપણે એ ધોરણને વર્ગી રહે છે. પ્રાસ્કોવિયાનું વલણ આ પ્રકારનું હતું. તે બહેનપણીઓને કહેતી, તમે જાણો છો બેન, બીજા કરે છે એમ ઇવાન કરી શકતા નથી અને ડાક્ટર જે ઉપચાર બતાવે તે આસ્થા રાખીને લાંબો વખત કરતા જ નથી. એક દિવસ દવા લે ચરી બરાબર પારે અને વેરાસર સૂઈ જાય, પણ બીજે દિવસે હું જો ધ્યાન ન રાખું તો એકાએક દવા લેવાનું ભૂલી જાય. ડાક્ટરે માછલી ખાવાની ના કહી હોય છતાં તે જ ખાય અને રાતે એક વાગ્યા સુધી પાના ટીચવા બેસે, જાજા આવે. એવું ક્યારે કરેલું? ઇવાન ચીડાઈને પૂછે. એકવાર પીટરને ત્યાં રમેલા તે જ, ને કાલે સેબેકની સાથે. એ તો હું ન જાગ્યો હોત તોય આ દર્દ મને થોડા જ ઊંઘવા દેવાનું હતું. એ ગમે તેમ કહો, પણ આ રીતે તમે કદી સાજા થવાના નથી. અમને હંમેશા દુઃખી કરશો એટલું જ. ઇવાનની માંદગીને વિશે પ્રાસ્કોવિયા એમ જ માનતી. ઇવાનને તેમજ બીજાને કહેતી પણ ખરી કે એમાં એમનો પોતાનો જ વાંક છે. મેં મને જાણે ઓછી સતામણી કરી હોય તેમ એમાં આ એક ઉમેરો કર્યો છે. ઇવાનને લાગતું કે આ વચન તે વગર વિચારે બોલી નાખે છે એટલું જ, પણ એથી કાંઈ એની વેદનામાં ઘટાડો થતો ન હતો. અદાલતમાં પણ ઇવાને જોયું અથવા પોતે જોવાનો એને ભાસ થયો કે લોકો કાંઈક વિચિત્ર રીતે મારી સામે જોઈ રહ્યા છે. કેટલીક વાર તેને લાગતું કે મારી જગા જાણે થોડા વખતમાં ખાલી પડવાની હોય એવા ભાવથી લોકો મારી પાસે તાકી તાકીને જુએ છે. વળી પાછા એના મિત્રો એકાએક એની ગમગીની માટે મિત્ર ભાવે એને ઠપકો આપવા માંડતા. જાણે એના શરીરમાં ચાલી રહેલું ભયંકર ત્રાસદાયક ને કદી ન સાંભળેલું એવું દર્દ જે એને રાત દિવસ કોરી ખાતું હતું અને એને જરાય ચેન પડવા દેતું ન હતું, તે ઠઠ્ઠા મસ્કેરીનો સરસ વિષય ન હોય. ખાસ કરીને સ્વાર્ટુઝની મસ્કેરીઓ હસાહસ તે ગતકડાથી એને વિશેષ ખીજ ચડતી, કેમ કે એ જોઈને તે પોતે 10 વર્ષ પર કેવો હતો ને એ યાદ આવતું. એકવાર 4 ભાઈબંધો આવ્યા અને પાનાની રમત શરૂ થઈ. નવા પાનાને નરમ પાડવાને ચીપનારે એને વાંકા વાર્યા. ઇવાને હાથમાંના ચોકડીના પાના ગણી જોયા તો 7 ચોકડી. તેના ભેરુએ કહ્યું, નો ટ્રમ્પ. બીજી વારીમાં ઇવાનને ટેકો આપતા કહ્યું, 2 ચોકડી બસ, આથી સારું શું જોઈએ. તે બહુ હોશમાં આવી ગયો અને તેણે જાણે નવી સ્ફૂર્તિ આવી. હવે તો બધા હાથ આપણે જ કરીએ, પણ ત્યાં તો અચિંતુ ઇવાનને પડખામાં દર્દ થવા લાગ્યું, મોનો સ્વાદ બગાડવા લાગ્યો અને એવી સ્થિતિમાં પાના શું રમત શું ને આનંદ શું, બધી બેવકૂફી છે એમ તેને થવા લાગ્યું. તેણે તેના ભેરુ મિખેલ સામે નજર નાખી. મિખેલે એનો મજબૂત હાથ ટેબલ પર પછાડ્યો અને હાથ થયેલો તેના પરના પોતે લેવાને બદલે બે પાના વિવેકથી ને હળવાઈ રહીને ઇવાન તરફ ખસેડ્યા, જેથી ઇવાન હાથ લાંબો કર્યા વિના જ બે પાના ભેગા કરવાનો આનંદ લઈ શકે. ઇવાનને થયું, એ શું એમ માનતો હશે કે મારા હાથ લાંબો કરવા જેટલું પણ જોર નથી? આ વિચાર આડે પોતે શું કરે છે એનું ભાન રહ્યું નહીં ને એણે વધારે પડતી બોલી કરી નાખી અને ત્રણ હાથની હાર ખાધી. સૌથી બુરી વાત તો એ બની કે આને લીધે મિખેલ કેટલો બેચેન થઈ ગયો એ ઇવાને જોયું, પણ એને પોતાને પરવા નહોતી, પોતાને એ પરવા કેમ નહોતી એ સમજતા એના પેટમાં ફાર પડી. સૌએ જોયું કે ઇવાનને દર્દ થાય છે. તેમણે કહ્યું, તમે થાક્યા હો તો બંધ કરીએ, આરામ લો, સૂઈ જાઉં. ના ના, થાક જરાય લાગ્યો નથી. ઇવાને રબર પૂરું કર્યું. રમનારા સૌ ગમગીન થઈને ચૂપચાપ રમતા હતા. ઇવાનને લાગ્યું કે મેં પોતે જ એમના પર આ ગમગીની દોરી છે અને હું તે દૂર કરી શકતો નથી. મહેમાનો બધા જમ્યા ને ઘેર ગયા એટલે ઇવાન એકલો પડ્યો. મારું જીવન વિસ્મય થઈ ગયું છે અને હું બીજાના જીવનને વિસ્મય બનાવી રહ્યો છું અને એ વિષ ઓછું થતું નથી, પણ મારી રગે રગ વધારે ને વધારે ઊંડું ઉતરતું જાય છે. એ વિચાર તેના મનમાં ઘોરાયા કર્યો. એક તરફ આ વિચાર ચાલતો હોય અને બીજી તરફ બીક લાગતી હોય ને શરીરમાં વેદના થતી હોય એવી સ્થિતિમાં તે સૂઈ જતો, પણ ઘણીવાર તેને રાતનો મોટો ભાગ જાગતા પડી રહેવું પડતું. બીજા દિવસે સવારે પાછા ઉઠીને કપડાં પહેરી અદાલતમાં જવાનું, બોલવાનું અને લખવાનું તો હોય જ, અથવા બહાર ન જાય તો દિવસના 24 કલાક ઘરમાં ગારવા પડે ને એમાંનો એક એક કલાક ભારે ત્રાસદાયક લાગે. આવી રીતે ઊંડી ખાઈની ઓર પર તેને એકલાને રહેવું પડતું અને તેને સમજે કે તેની દયા ખાય એવું કોઈ નહોતું. 5. એમ એક પછી એક મહિના વીતતા ગયા. નાતાલના અરસામાં તેનો સારો શહેરમાં આવી તેને ત્યાં ઉતર્યો. એ આવ્યો તે વખતે ઇવાન અદાલતમાં હતો અને પ્રાસ્કોવિયા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. ઇવાન ઘેર આવી અભ્યાસખંડમાં દાખલ થવા જાય છે ત્યાં તેના સારાને જાતે પેટી ખોલતા જોયો. તે નિરોગી અને લાલ બૂમ હતો. ઇવાનનો પગરવ સાંભળી તેણે માથું ઊંચું કર્યું અને પરવાર તો અવાચક બનીને તેની સામે આંખો ફાડી રહ્યો. એ દ્રષ્ટિપાત જ ઇવાનને જે કહેવાનું હતું તે બધું કહી દીધું. સારાએ અરર કહેવા મોઢું તો ઉપાડ્યું પણ રોકાઈ ગયો. એ વસ્તુએ જ ઇવાનનું અનુમાન સાચું ઠરાવ્યું. હું એવો બદલાઈ ગયો છું એમ? હા, બદલાયા તો છો. તે પછી પોતે કેવો દેખાય છે એ વિષય પર સારાનો અભિપ્રાય જાણવા તેણે ઘણોએ પ્રયત્ન કર્યો, પણ પેલાએ એ વિશે એક અક્ષર પણ ઉચ્ચાર્યો નહીં. પ્રાસ્કોવિયા ઘેર આવી એટલે એનો ભાઈ એની પાસે ગયો. ઇવાને બારણું બંધ કરી તારું વાસ્યું અને અરીસામાં જોવા લાગ્યો. પહેલાં અરીસા સામે રાખી મોઢું ધારી ધારીને જોયું અને પછી અરીસો બાજુમાં રાખી લમણા અને કાનનો ભાગ તપાસ્યો. પતિ પત્નીએ સાથે બેસીને પડાવેલી એક છબી હતી, બે લીધી અને અરીસામાં દેખાતા પ્રતિબિંબ સાથે તેને સરખાવી જોઈ. તેનો ચહેરો જાણે ઓળખાય એવો જ રહ્યો નહોતો. પછી કોણી સુધીના હાથ ખુલ્લા કર્યા, તે જોઈ લીધા. મેં બાંહો પાછી ઉતારી સોફા પર બેઠો. તેના મોઢા પર મેસ ધરી ગઈ. ના ના, આ નહીં ચાલે. મન સાથે કહેતાકને તે કૂદકો મારી ઊભો થયો. ટેબલ આગળ ગયો, કાયદાના કાગળો કાઢી વાંચવા લાગ્યો, પણ જાજીવાર વંચાયો નહીં. બારણું ઉગાડ્યું અને દીવાનખાનામાં ગયો. દીવાનખાનાનું બારણું બંધ હતું અને તે પગની આંગળીઓ પર ચાલતો ચાલતો પાસે ગયો અને બાર ઊભો ઊભો સાંભળવા લાગ્યો, ના તું અતિશયોક્તિ કરે છે. પ્રાસ્કોવિયા કહેતી હતી, અતિશયોક્તિ જોતી નથી, મરદા જેવા તો થઈ ગયા છે. આંખો જોને, આંખમાં નૂર જ ક્યાં છે? પણ એમને દર્દ શું થયું છે કોઈને ખબર પડતી નથી. નિકોલેવીએ એ બીજો એક ડાક્ટર હતો, કંઈક કહેલું ખરું પણ શું તે હું નથી જાણતી. લેસ્કેટિટસ્કીએ એ બીજો એક પ્રસિદ્ધ નિષ્ણાત હતો, એથી સાવ ઉલટી જ વાત કહી. ઇવાન પાછો ફર્યો, પોતાના ઓરડામાં ગયો, સૂઈ રહ્યો અને વિચાર કરવા લાગ્યો. મૂત્રાશય કેવી રીતે છૂટું પડીને આમ તેમ ફરતું હતું તે વિશે બધા જ ડૉક્ટરોએ એને વાત કહેલી તે એને યાદ આવી. કલ્પનાભર વડે તેણે એ મૂત્રાશયને પકડી ઠેકાણે લાવવાનો અને ત્યાં જાળી રાખવાનો પ્રયત્ન કર્યો. તેને થયું, આ તો સાવ સહેલી વાત છે, ચાલ. પીટર ઇવાનોવિચને મળી આવું. આ પીટરનો જ મિત્ર ડાક્ટર હતો. તેણે ઘંટડી વગાડી, ગાડી જોડાવી અને જવાની તૈયારી કરી. ક્યાં જાઓ છો? જ્યાં મોઢા પર અત્યંત ખેદ અને અસાધારણ દયાનો ભાવ લાવી પ્રાસ્કોવિયાએ પૂછ્યું. આ અસાધારણ દયાનો ભાવ જોઈ તે ચીડાયો. તેણે મોઢું ચડાવીને બૈરી સામે જોયું. પીટરને મળવા ગયા વિના ચાલે એમ નથી. તે પીટરને મળવા ગયો. બે જણ મળી પીટરના મિત્ર ડાક્ટર પાસે ગયા. ડાક્ટર ઘેર હતો. ઇવાને એની સાથે લાંબી વાતચીત કરી. ડાક્ટરના મત પ્રમાણે તેના શરીરમાં જે કાંઈ ક્રિયા ચાલી રહી હતી તેની વિગતોનો વિચાર કરી જોતા તેને પૂરેપૂરી સમજ પડી ગઈ. શરીરમાં કીડાના આકારનો જે એપેન્ડિક્સ છે તેની અંદર કંઈક નાનું સરખું કશુંક હતું, તે મટી જાય એવું હતું. માત્ર એક અવયવની પ્રવૃત્તિ વધારીએ અને બીજાની પ્રવૃત્તિ રોકી લઈએ તો પેલું જે કાંઈ છે તે અંદરને અંદર જ સમાઈ જાય અને દર્દ મટી જાય. ઇવાન રોજના જમવાના વખત કરતા મોડો ઘેર પહોંચ્યો. જમ્યા પછી આનંદથી વાતો કરવા બેઠો, પણ લાંબા વખત સુધી તેને ઊઠીને પોતાના ઓરડામાં જઈ કામ કરવાનું મન થયું નહીં. આખરે તેણે અભ્યાસખંડમાં જઈ જે કાંઈ કરવા જેવું હતું તે કર્યું. પણ મેં કંઈક વસ્તુ કોરે મૂકી છે, એ કંઈક અગત્યની ને ખાનગી બાબત છે અને મારું કામ પતી જશે એટલે પાછો હું તેનો ફરી વિચાર કરીશ. એ ધૂન તેના મનમાંથી જરા પણ ખસે જ નહીં. કામ પતી ગયું એટલે એને યાદ આવ્યું કે આ ખાનગી કામ તે તો એપેન્ડિક્સ વિશે વિચાર કરવાનું છે, પણ તે આ વિચારને વશ થયો નહીં અને દીવાનખાનામાં ચા પીવા ગયો. ત્યાં કેટલાક જણ મળવા આવ્યા હતા, એમાં પેલો મેજિસ્ટ્રેટ પણ હતો જેને આ દંપતિ દીકરીને માટે સારો મૂર્તિઓ ગણતા હતા. દીવાનખાનામાં વાતચીત, પિયાનોનું વાદન, ગાયન વગેરે ચાલી રહ્યું હતું. પ્રાસ્કોવિયાએ કહ્યું તેમ ઇવાને એ સાંજનો વખત અસાધારણ આનંદમાં ગાળ્યો, પણ પોતે એપેન્ડિક્સની અતિ અગત્યની બાબતનો વિચાર કરવાનો મુલતવી રાખ્યો છે એ વાત ઇવાન પરવાર પણ ભૂલ્યો નહોતો. 11 વાગે તે સૌની વિદાય લઈ સુવાના ઓરડામાં ગયો. માંદગી શરૂ થઈ ત્યારથી તે અભ્યાસખંડ જોડેના એક નાના ઓરડામાં એકલો સૂઈ રહેતો. તેણે કપડાં કાઢ્યા, ઝોલાની એક નવલકથા લીધી, પણ વાંચવાને બદલે વિચારમાં પડી ગયો. એની કલ્પનામાં એપેન્ડિક્સમાં ધાર્યો સુધારો થઈ ગયો. દર્દનો અંશ શરીરમાં ભરી જઈ બહાર નીકળી ગયો અને શરીરનો સંચો પાછો પહેલાંની જેમ કામ કરવા લાગ્યો. હા, બરાબર એમ જ, તે મનમાં જ બોલી ઉઠ્યો. માણસ માત્ર કુદરતને મદદ કરે એટલે બસ છે. તેને દવા યાદ આવી એટલે ઉઠ્યો, દવા લીધી અને ચત્તા સૂઈ રહી. દવાની લાભદાયક અસર થઈ અને દુખાવો ઓછો થયો. એ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો, હું દવા નિયમિત લઉં અને ચરી પારું એટલે બસ, મને સુવાન લાગવા માંડ્યું છે, બહુ આરામ લાગે છે. તેણે પડખે હાથ ફેરવી જોયો, ત્યાં અડવાથી દુખતું નહોતું, બરાબર દર્દ થતું જ નથી, મટી જવા આવ્યું જ સમજો ને. તે બીવો ઓલવી સૂઈ ગયો અને પડખું ફેરવ્યું. એપેન્ડિક્સ સુધરતું જાય છે, દર્દ સમતું જાય છે. મનમાં આ રટણ ચાલતું હતું. ત્યાં તો એકાએક જૂની પરિચિત ધીરી ધીરી કોતરી ખાનારી હઠીલી અને ગંભીર વેદના ઉપડી. મો એના એ પરિચિત ખરાબ સ્વાદથી કસાણું થઈ ગયું અને ઇવાનનું હૈયું બેસી ગયું અને એ તો સ્તબ્ધ જ થઈ ગયો. અરે ભગવાન, અરે ભગવાન, તે ગણગણવા લાગ્યો. પાછું ઉપડ્યું, ફરી પાછું, ત્યારે કદી મટવાનું નહીં એમ જ ને. એકદમ તેને આખી વસ્તુ સાવ નવા જ રૂપમાં દેખાઈ. એપેન્ડિક્સ, મૂત્રાશય, તેણે મનમાં કહ્યું. સવાલ એપેન્ડિક્સ કે મૂત્રાશયનો નથી, પણ જીવનનો અને મરણનો છે. હા, જિંદગી હતી અને હવે ચાલી જાય છે, એ ચાલી જાય છે અને હું એને રોકી શકતો નથી. હા, મારે મનને સા સારું છેતરવું, મારા સિવાય સૌને દીવા જેવું દેખાય છે કે મારું મોત નજીક આવી રહ્યું છે. હવે સવાલ થોડાક અઠવાડિયા કે દિવસોનો જ છે, કદાચ આ પરે પણ જીવ નીકળી જાય. પહેલાં અજવાળું હતું ને હવે અંધારું થઈ ગયું છે. હું અહીંયા હતો ને હવે ત્યાં જવા લાગ્યો છું. ક્યાં? તેને શરીરે કંપારી આવી ગઈ અને શ્વાસ બંધ થઈ ગયો. માત્ર હૃદયના ધબકારા જ સંભળાતા હતા. હું મરી જઈશ, પછી અહીં શું રહેશે? કશું નહીં રહે. મરી ગયા પછી હું ક્યાં જઈશ? આ તો મોત નહીં હોય. ના ના, મારે નથી મરવું. તે કૂદકો મારીને ઊભો થયો, મીણબત્તી સળગાવવા ગયો. ધ્રુજતે હાથે મીણબત્તી શોધી જોઈ, હાથમાંથી મીણબત્તીને દીવી બંને બોય પર પડી ગયા અને ઇવાન પાછો ઓશિકા પર પડ્યો. દવા ને દારૂ સા કામના, કશો ફરક તો પડતો નથી એમ મનમાં કહી તે આંખો ફાડી અંધારામાં જોઈ રહ્યો. મોત, હા મોત, એ બધા જાણતા નથી, એમને જાણવું પણ નથી ને એમને મારે માટે દયા પણ નથી. એ તો બધા રમે છે. દૂરથી ગાયન અને વાઘનો અવાજ આવતો એને સંભળાયો. એમને તો બધું સરખું છે, પણ એ પણ મરવાના જ છે. બેવકૂફો, હું પહેલો અને એ પછી, પણ એમનો પણ વારો આવ્યા વિના રહેવાનો નથી. હમણાં તો ચેનબાજી કરી રહ્યા છે હોવાનો ક્રોધથી એનો શ્વાસ રૂંધાઈ ગયો અને મનમાંને શરીરે અસહાય વેદના થવા લાગી. સૌને આવી ભયાનક વેદના ભોગવવી નિર્મેલી હોય એમ ન જ બને. તે જરાક ઊંચો થયો, કંઈક ભૂલ થતી હોવી જોઈએ. લાવ, શાંત પડીને છેક શરૂઆતથી બધો વિચાર કરી જોઉં.